શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 247 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. આપણે કંઈ કંઈ જ્ઞાન વાર્તા દર્શાવાય તો વિશેષ આનંદ રહે છે, અને તે પ્રસંગમાં ચિત્તને કંઈક વ્યવસ્થિત કરવાની ઈચ્છા રાખ્યા કરાય છે. છતાં તે સ્થિતિમાં પણ હમણાં પ્રવેશ નથી કરી શકાતો એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે. અત્યારે તો બધુંય ગમે છે અને બધુંય ગમતું નથી એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે, એ પૂર્ણ કામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. અત્યારે કંઈક અસ્પષ્ટ ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. સૌભાગભાઈને જ્ઞાન વાર્તા લખવામાં પણ કૃપાળુદેવના ચિત્તનો ઉપયોગ થતો નથી, અને ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે. ચિત્ત અંકુશમાં નથી, મનના અંકુશમાં ચિત્ત નથી. ઈચ્છાનું કારણ મન છે, ઉપયોગનું કારણ ચિત્ત છે. સમાધિના ધ્યાનના અદ્ભુત યોગ જે જૈન દર્શનમાં કહ્યા છે, કૃપાળુદેવ તો આવી નાની નાની વાતોમાં આપણને યોગના પરમ ગૂઢ રહસ્યો એ પ્રતિપાદિત કરે છે કે ચિત્તની નિરંકુશતા અમારા વશમાં નથી. એ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત યથોચિત સમાધિયુક્ત નહીં થાય એમ લાગે છે. સમાધિની પ્રાપ્તિ ક્યારે થાય? ચિત્તની યથોચિત સમાધિ ક્યારે થાય? તો એ નિરંકુશતાને પૂર્ણતા આપવાની છે. ચિત્તની નિરંકુશતાની પૂર્ણતા ઉપયોગ જ્યારે ઉપયોગમાં રહે, આ જીવનો લક્ષણ જ ઉપયોગ છે. જ્ઞાન લક્ષણ એ જીવનું લક્ષણ છે. સમયે સમયે જગત, જગતના પદાર્થો, જગતના સંબંધો, જગતની સ્થિતિ પરિસ્થિતિ પ્રત્યે ઉપયોગ રહ્યા જ કરે છે આપણો. સમયે સમયે રહ્યા કરે છે. બાહ્ય જે કંઈ સંજોગો છે એમાં આ ચિત્ત જોડાયેલું જ છે. આપણી વિચારણામાં સતત જાણે અજાણે આપણને લક્ષમાં આવે કે ન આવે, પણ વિચારણાનો વિષય બાહ્ય છે. કાં કોઈ પરિસ્થિતિ છે, કાં કોઈ સ્થિતિ છે, કાં કોઈ કારણ છે, કાં કોઈ સંયોગ છે, કાં જે પદાર્થ આપણે દેખીએ છીએ તે પદાર્થ છે, વસ્તુ છે, કાં કોઈ મનમાં રહેલી ઈચ્છા છે, સંકલ્પ છે, વિકલ્પ છે, અનેક પ્રકારનું. પણ એનું જો ટૂંકમાં સમજવું હોય તો વસ્તુ બાહ્ય છે, વિચારણાનું કેન્દ્ર બાહ્ય છે. સ્વરૂપ પોતે પોત્યાની વિચારણાનું કેન્દ્ર નથી. પરમ કૃપાળુ દેવ કે છે, ચિત્તની યથોચિત સમાધિ યુક્ત થવા માટે તો નિરંકુશતાને પૂર્ણતા આપવી ઘટે છે. આ ચિત્ત એટલું બધું નિરંકુશ થાય, એટલું બધું નિરંકુશ થાય, મનને પણ માને નહીં, એટલું નિરંકુશ ચિત્ત થાય. ધ્યાનની આ એક અવસ્થા છે. ધ્યાન ક્યારે ઉપલબ્ધ થાય? ચિત્તને અને ધ્યાનને શું સંબંધ? મનની અવસ્થા શું? મન છઠ્ઠી ઇન્દ્રિય છે. શરીરની કાયાનો, મન વચન કાયાનો એટલે શરીરનો એક ભાગ છે, એક અંશ છે. જેમ પાંચે ઇન્દ્રિયોનો વેપાર શાંત થવો જોઈએ, તેમ મનનો વેપાર પણ શાંત થવો જોઈએ. ચિત્ત છે એ ચૈતન્યની ધારા છે, અને એ ચિત્ત ચૈતન્યની ધારા જ્યાં સુધી બહિર્મુખ છે ત્યાં સુધી જીવને અસમાધિ છે. આ ચૈતન્યની ધારા જ્યારે પૂર્ણતયા અંતર્મુખ બને, નિરંકુશ બને, એટલે કોઈના વશમાં નહીં, પરના વશમાં નહીં, પરની સ્થિતિના વશમાં નહીં, પર પદાર્થના વશમાં નહીં, પર વસ્તુના વશમાં નહીં, પર સંયોગોના વશમાં નહીં, આવી નિરંકુશતા, મનનો સેજ વિકલ્પ જાગે તો ચિત્તની નિરંકુશતા ટળે છે. કારણ કે મન ત્યાં પાવરફુલ થયું, મને વિકલ્પ કર્યો, અને વિકલ્પ કર્યો એટલે ઇન્દ્રિયોના વિકલ્પને, મનના વિકલ્પને સાકાર કરવા પુરુષાર્થની દિશા કોની ચાલે? જળમાં તો કઈ પુરુષાર્થ છે નહીં, જળ એ તો જળ જ છે, પણ એને એના નિમિત્તથી, એના વ્યાપારથી આ ચિત્તનો ઉપયોગ બહાર થયો. વીર્ય ગુણ એ આત્માનો છે, પુરુષાર્થ ગુણ એ આત્માનો છે, શરીરનો નથી, જડનો નથી. એટલે ત્યાં જેવું મનના જો સંકલ્પ વિકલ્પથી પણ ચિત્તની ધારા અંકુશની બહાર રહી જાય અને મનના અંકુશમાં આવી જાય તો ફરી બાહ્ય વૃત્તિ અને બાહ્ય લક્ષ રહે છે, અને જ્યાં બાહ્ય લક્ષ છે ત્યાં અસમાધિ છે, અને જ્યાં અસમાધિ છે ત્યાં અસુખ છે. સાચું સુખ સમાધિમાં છે, પૂર્ણ સુખ સમાધિમાં છે, પરમ શાંતિ સમાધિમાં છે. એ ચિત્તની સમાધિ અવસ્થા એટલે શું? જબરજસ્ત ધ્યાનના ગ્રંથો વાંચીએ ને એમાંથી પણ આવા રહસ્યો ઉપલબ્ધ થવા કઠિન છે. એવી વાત પરમ કૃપાળુ દેવ પોતે જ પોતાના અનુભવથી કે જ્યારે એ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય યથોચિત સમાધિ યુક્ત નહીં થાય એમ લાગે છે. અને એ કે છે ત્યારે આપણને લાગે કે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિનો પરમ અનુગ્રહ કારણ છે. અમે તમને પત્ર પણ લખી શકતા નથી એટલું ચિત્ત પણ અમારા નિરંકુશપણામાં છે, અમારા અંકુશમાં નથી, અને એમાં હરિનો અનુગ્રહ છે અમને. બોલો, એક મુમુક્ષુને લખે કે અમે તમને કાગળ નથી લખતા, એ પરમાત્માની કૃપા છે. ખૂબ સમજવું જોઈએ કૃપાળુ દેવના પ્રવચનો, એમની વાતો. એ કોઈ અંતરંગની વાણી, આ કોઈ અદ્ભુત યોગ બની ગયો છે, આ જગતની અંદર ન થવા યોગ્ય થઈ ગયું છે કે અંતરંગના પરિણામને વાચાનું સ્વરૂપ મળે. આ તો આત્માના પરિણામ છે, આને કેવી રીતે વક્તવ્ય કરી શકાય, આને વ્યક્ત કેવી રીતે કરી શકાય, આ અનુભવ કેવી રીતે કથી શકાય? આ પુરુષે આ અનુભવને કથ્યા છે. સૌભાગભાઈ જેવાને લખે કે અમે એ સ્થિતિમાં તમને કંઈ, કેમ કે ચિત્તને વ્યવસ્થિત રાખવું છે ને તમને જ્ઞાન વાર્તા દર્શાવાય તો સારું, પણ તે સ્થિતિ પ્રાપ્ત કરવામાં હમણાં પ્રવેશ નથી કરી શકતા અમે. કોણ નથી કરી શકતા? અમે નથી કરી શકતા પ્રવેશ, કારણ કે ચિત્ત નિરંકુશ થયું છે, અને તે નિરંકુશ થવામાં હરિનો પરમ અનુગ્રહ છે. અને અમે તો માનીએ છીએ એ પૂર્ણપણે જ્યાં સુધી નિરંકુશ નહીં થાય ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ પણ ઉપલબ્ધ નહીં થાય. પાંચ ઇન્દ્રિય, છઠ્ઠું મન, એ મનનો વ્યાપાર સૂક્ષ્માથી સૂક્ષ્મ જ્યારે મન ઉપર જય થાય, જ્યારે મનના વ્યાપારનો લય થાય, જ્યારે મનોયોગનો નાશ થાય, ત્યારે જ સમાધિ અવસ્થામાં પ્રવેશ થાય છે. જ્યાં સુધી મન એના વ્યાપારમાં છે ત્યાં સુધી આખી ચૈતન્યની ધારા એ બહાર વહી રહી છે. આ લક્ષમાં આવવું જોઈએ. પરમ કૃપાળુ દેવે તો વાતને એટલી સરળ રીતે મૂકી છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આસંસાર અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એક મોહનો વિકલ્પ જાગી જાય, એક માત્ર વિકલ્પ, આમ કરું, મન સે જ એનો વ્યાપાર થયો અને મનનો વ્યાપાર સંકલ્પ વિકલ્પ, ઈચ્છા તૃષ્ણા વાસના અભિલાષા આ બધા મનના વ્યાપાર છે, આમ કરું, અને એ કરવામાં મોહ, કંઈ કરવાની ઈચ્છા ક્યારે થાય કે કોઈના પ્રત્યે મોહ બુદ્ધિથી જ્યારે વિચાર થયો ત્યારે. મોહ બુદ્ધિથી વિચાર ન થયો હોય તો એ વસ્તુ કે પદાર્થ આપણને વિક્ષિપ્ત કરતો નથી. સમજી લઈએ, સૂક્ષ્મ પરિણામને ઓળખી લઈએ કે જગતમાં કેટલા બધા પદાર્થ છે, કેટલી બધી વ્યક્તિઓ છે, કેટલા બધા કારણો છે, કેટલા પ્રકારના સંજોગો છે, આપણો ઘર આપણી આસપાસ બધું છે. આપણું ચિત્તનો વિક્ષેપ ક્યારે થાય કે જ્યારે બાહ્ય પરિબળ પ્રત્યે મોહબુદ્ધિ ઉત્પન્ન થઈ. એ મોહબુદ્ધિમાં રાગ પણ હોઈ શકે અને દ્વેષ પણ, સમજી લેવાનું. મોહની અંદર રાગ પણ હોઈ શકે છે, દ્વેષ પણ હોઈ શકે છે, રતિ પણ હોઈ શકે છે, અરતિ પણ હોઈ શકે. રાગ દ્વેષ સ્થૂળ છે, રતિ અરતિ સૂક્ષ્મ છે. એ જરાક થયું એટલે મનમાં વિકલ્પ આવ્યો, અને જેવો વિકલ્પ આવ્યો એટલે સંસાર ઉત્પન્ન થયો. કેમ કે એ વિકલ્પ આવવાને કારણે આખી પુરુષાર્થની ધારા બહિર્મુખ થઈ, અને કંઈક ને કંઈક ક્રિયા કરવા માટે બહારના જગતમાં કંઈક ને કંઈક ક્રિયા કરવા માટે આ મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિ થઈ, અને જેવી થઈ એટલે આત્મામાં સ્પંદનો થયા. એ સ્પંદનો કર્મબંધના કારણને લગાડી લીધા. હવે પછી એમાં યોગનું સ્પંદન કેટલું, અજ્ઞાનનું કેટલું, પ્રમાદનું કેટલું, કસાયનું કેટલું, એ બધું કેટલું મેળવણ નાખીએ છીએ એના ઉપર કર્મનો બંધ પડે. પણ શરૂ થઈ ગયું, સંસારની ઉત્પત્તિ શરૂ થઈ ગઈ. ક્યાંથી શરૂ થઈ? મોહના વિકલ્પથી. મોહના વિકલ્પથી. વિકલ્પનું કામ કોણ કરે છે? મન કરે છે. એ મનને જો કોઈ પણ પ્રકારની મોહબુદ્ધિ ન જોડાય તો એ વિકલ્પ નિષ્ક્રિય રહે, સક્રિય ન થાય. એ વિકલ્પ સક્રિય ક્યારે થાય? બધાને ક્યારે ખેંચે? જો એ વિકલ્પમાં મોહબુદ્ધિ હોય તો. આ મોહ વિકલ્પ છે, મોહ જનિત વિકલ્પ છે, અને મોહમાં રાગ અને દ્વેષનો સમાવેશ થાય છે. જો આ ન થાય તો દુનિયામાં કેટલી, આપણે જેટલી પરિસ્થિતિથી વિક્ષેપ થઈએ છીએ એ સિવાયની અનંતગુણી પરિસ્થિતિ છે ને, આપણને કાંઈ અસર કરતી નથી. ખ્યાલમાં આવે છે? માત્ર આપણું શરીર, આપણા પોતાના સંજોગો, આપણા કુટુંબના લોકો અને આપણે જેની સાથે ઓળખીતા છે એને કારણે જ આપણે ડિસ્ટર્બ થઈએ છીએ, તો બીજું જગતમાં નથી. આ સિવાય બધું છે, છતાંય કેમ કાંઈ વાંધો ન આવ્યો? ટેસ્ટથી ચા પીએ છે, દુનિયામાં દુઃખ ના તો પાર નથી. છાપું વાંચતો ને 400 મરી ગયા હોય તો એને કાંઈ બીજી અસર નથી થતી, મોહ બુદ્ધિ નથી થતી જરાય, નથી રાગ, નથી કાંઈ નથી, ટેસ્ટ છે, કોઈ વિકલ્પ નથી થતો. ફલાણી જગ્યાએ આમ થયું, ઉલકાઓ પડી ગઈ, તો કે જાય જન્મમાં મારે શું. તો દુનિયામાં ઘટના તો ઘણી બને છે, પણ જે ઘટના અને પોતાને હબાકો આવ્યો તો એક હટાકો આવ્યો, જરાક એક દાઢમાં આવ્યું કે કંઈક ગોઠણમાં આવ્યું કે ક્યાંક કમરમાં આવ્યું અને છાપું વાંચતા બેઠો હોય ને ચાનો પિયાલો હોય તો અરે જુઓ છો કાંઈ સાંભળો છો આ શું શું થયું? પણ ભાઈ તને આખી દુનિયામાં આટલી ઉલ્કાપાત થયો અને તને કાંઈ નથી, તારું તું સેજ પણ વિક્ષેપ થયો નથી, અને જ્યાં તારા દેહની અંદર એક વ્યાધિ એક મચ્છરિયું ગણગણ કરતું આવ્યું અને તું કેટલો ડિસ્ટર્બ થઈ ગયો. કયો વિકલ્પ આવ્યો? મોહ વિકલ્પ. કાં તો એનો આધાર દેહ પ્રત્યેનો રાગ, એના પ્રત્યેની એકતા બુદ્ધિ, આ મોહ બુદ્ધિ કહેવાય. પર પદાર્થ સાથે તાદત્મ્ય બુદ્ધિ, આસક્તિપૂર્ણ ભાવ, આ મોહ બુદ્ધિનું સ્વરૂપ છે. અને આવો ભાવ જ્યાં આવે ત્યાં જીવની અંદરના પરિણામો સ્પંદિત થાય અને એ પરિણામો સ્પંદિત થાય મન વચન કાયના યોગો પણ એ રીતે બહારની ક્રિયાની અંદર ઝણઝણાવા માંડે, આત્માના પ્રદેશમાં કંપાયમાન શરૂ થાય. કેટલી સૂક્ષ્મતાની વાત! કૃપાળુદેવ કહે છે ચિત્તને નિરંકુશ કરવું છે તો જ સમાધિ પ્રાપ્ત થાય. મહર્ષિ પતંજલિએ એટલા જ માટે એ પાતંજલિ યોગ સૂત્રની અંદર પહેલું વાક્ય લખ્યું, યોગ ચિત્ત નિરોધ, ચિત્ત નિરોધ સ યોગ. ચિત્તનો નિરોધ કરે એનું નામ યોગ, ચિત્તનો નિરોધ કરે એનું નામ યોગ. કોઈ પણ પ્રકારનો મોહનો વિકલ્પ ચિત્તથી થાય નહીં અને એની સ્થિરતા અખંડપણે તન્મયપણે નિજ ઉપયોગની અંદર જ રહે, આ સમાધિ અવસ્થાનું લક્ષણ છે. તો ચિત્તની નિરંકુશતા અને એની પૂર્ણતા એટલે યથોચિત સમાધિ. ચિત્તની નિરંકુશતા અને તેની પૂર્ણતા એટલે યથોચિત સમાધિ. હવે એ નથી એનું લક્ષણ એક આપે છે. અત્યારે તો બધું ગમે છે અને બધું ગમતું નથી એવી સ્થિતિ છે. અમને આ પૂર્ણતા હજુ થઈ નથી સાહેબ, થઈ નથી એની અંદરની અવસ્થા શું? તો કે અત્યારે બધું ગમે છે ને બધું ગમતું નથી. તો કેવા હું વાંધો, આ સમાધિ અવસ્થા કહેવાય ને કે બધું ગમે છે ને બધું ગમતું નથી. કૃપાળુદેવ કહે છે જ્યારે બધું ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. જ્યારે બધું ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. આવું ચિત્ત જ્યારે બધું ગમશે એટલે બધી જ પરિસ્થિતિનો સ્વીકાર છે. જગતના બધા જ પદાર્થોના બધા જ ભાવો, બધા જ દ્રવ્યોના બધા જ ગુણોની બધી જ પર્યાય આપણને માન્ય છે. કોઈ કોઈનું કંઈ કરી શકે એમ જગતમાં છે નહીં. પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામ પ્રમાણે જ પરિવર્તન પરિવર્તન કર્યા કરે છે. માત્ર જોવું જોવું જોવું, દ્રષ્ટા ભાવે જોવું, સાક્ષી ભાવે જોવું, કોઈ પણ પ્રકારના વિકલ્પ વિના જોવું, આસક્તિ વિના જોવું, રાગ દ્વેષ વિના જોવું, પૂર્ણતયા સમભાવથી જોવું, સમાધિ ભાવથી જોવું, ચિત્તની સ્વસ્થતાથી જોવું, આ સમભાવ જ્યારે આવે ત્યારે જ કહે છે કે આ ચિત્તની નિરંકુશતા થશે. અને જો આમાં સહેજ પણ વિકલ્પ આવી ગયો કે આ સ્થિતિ મને માન્ય નથી, બધું જ માન્ય છે તો વાત પતી ગઈ, કારણ કે ત્યાં હરિની ઈચ્છા પ્રમાણે જ જીવવું છે. પરેચ્છાનુચારીને શબ્દ ભેદ નથી. પરેચ્છાનુચારી પરની ઈચ્છા હરિની ઈચ્છા પ્રમાણે આખું જગત ચાલી રહ્યું છે, બસ મારે જોવાનું છે, આમાં હું કંઈ કરી શકું એમ નથી. જો કંઈ કરી શકું એમ નથી તો મારે વિકલ્પ પણ કરવો. જો જગતની પરિસ્થિતિ હું બદલાવી શકું એમ નથી, ત્યાં જો મારી લાચારી કર્તૃત્વમાં છે તો મારા સ્વીકૃતિની અંદર પણ એ સ્વીકાર થઈ જવો જોઈએ. આજે કેટલીક વાર આપણે કંઈ કરી શકતા નથી પણ કરવા અંગેના ભાવ જે છે, કારણ કે આપણો સ્વીકાર નથી અને આપણો પરિસ્થિતિનો સંયોગોનો સ્વીકાર નથી, એ જ ચિત્તની વિકૃતિ છે. તો વિકૃતિ હોય ત્યાં સુધી સમાધિ કેવી રીતે ઉપલબ્ધ થાય? કંઈક કરવું છે, હું કરી શકું છું, હું કરીશ, અને હું શું કામ કરીશ, મને એ માન્ય નથી, હું બદલાવીશ. ભાઈ, સંયોગો બદલશે નહીં, તું બદલી જા, તારી વૃત્તિ બદલાવી નાખ. જીવ પુરુષાર્થ કરી શકે તો સ્વક્ષેત્રે કરી શકે, પરક્ષેત્રે કરી શકે. અને સ્વક્ષેત્રનો પુરુષાર્થ કયો પુરુષાર્થ છે? તો સ્વક્ષેત્રની અંદર જે સમયે સમયે ચિત્તની વૃત્તિઓ ઉઠે છે, વિકલ્પ જાગે છે, વિભાવ ભાવ થાય છે, એમાંથી પાછો વળ, નિવૃત્તા નિવૃત્તા સ્વીકાર કર. કૃપાળુદેવ કહે છે, જ્યારે બધું ગમશે, જ્યારે બધું ગમશે, એટલે પછી ત્યાં ઈચ્છા અનિચ્છાનો પ્રશ્ન નથી, ગમા અણગમાનો પ્રશ્ન નથી, પ્રીતિ અપ્રીતિનો પ્રશ્ન નથી. નો ચોઈસ, એ ચોઈસલેસ અવેરનેસ ઓફ ધી માઇન્ડ, ચોઈસલેસ અવેરનેસ. કોઈ પસંદગી નથી, કોઈ પસંદગી નથી, જે છે તે પૂર્ણતઃ સ્વીકાર્ય છે. એ બધું ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે, એ પૂર્ણ કામતા પણ કહેવાય છે. એને શું કહે છે કૃપાળુદેવ? પૂર્ણ કામતા. પૂર્ણ કામતા, આગળ કહ્યું ને કે પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે. આ હરિ છે, આ ઈશ્વર છે, આ વિધાતા છે, આ નિયંતા છે. આ વાતને મગજની અંદર બેસે, શ્રદ્ધાન થાય, અને તદ અનુરૂપ મન વચન કાયાના યોગોની સ્થિરતા થાય, આ સમાધિનું લક્ષણ છે. પૂર્ણ કામતા કહેવાય છે. પૂર્ણ કામતા, પરિતૃપ્તપણું. હવે કોઈ લેવા દેવાની કશી કડાકોટ રહી નથી. લેવે કો નહીં ઠોર, દેવે કો નહીં ઠોર. આવી પૂર્ણ કામતા ઉત્પન્ન થઈ છે કોઈ કેવી પરિસ્થિતિ જીવની, કે જીવ પરિતૃપ્તપણે હવે એને કોઈ પણ પ્રકારનો વિકલ્પ આશા ઈચ્છાનો રહ્યો નથી. ઈચ્છા માત્રનો મૂળથી જેનો નાશ થયો છે. હે જીવ ક્યા ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. હે જીવ, શું ઈચ્છે છે હવે? હે ઈચ્છા દુઃખ મૂળ, દુઃખનું મૂળ તો ઈચ્છા છે. બધું ગમશે, વાત પૂરી થઈ ગઈ. સુખની અવધિ, સુખની સમાપ્તિ, સુખની પરાકાષ્ઠા, પૂર્ણ કામતા. પૂર્ણ કામતા એટલે હવે મને કોઈ જાતની કામના રહી નથી, મારી સર્વ કામનાઓ બધી પરિપૂર્ણ છે, તૃપ્ત છે, પરિતૃપ્ત છે, કશી જ ઈચ્છા નથી. હે ઈચ્છા દુઃખ મૂળ, દુઃખનું મૂળ તો ઈચ્છા છે. જે સ્થિતિ છે એમાં કંઈક બદલની, ફેરફારની આ જે ઈચ્છા છે એ દુઃખનું મૂળ છે. જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. અનાદિથી જીવ એક જ ભૂલ કરતો આવ્યો છે. અનાદિની ભૂલ કઈ? મૂળમાં ભૂલ કઈ? મૂળમાં ભૂલ કઈ? તો જ્યારે જ્યારે આ જીવે જન્મ લીધો છે, જે જે દેહ ધારણ કર્યા છે, તે દેહના જીવનના પ્રસંગમાં જે જે એને સંયોગો ઉત્પન્ન થયા છે, એનો એને સ્વીકાર કર્યો, એમાં એણે બદલાવ કરવા માટેની જ ભૂમિકા ભજવી છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં આ જીવને સંતોષ નથી, શાંતિ નથી, જંપ નથી. પ્રાપ્ત પરિસ્થિતિમાં હવે પરિસ્થિતિનું પ્રાપ્ત અને અપ્રાપ્તપણું કેના ઉપર આધારિત છે? પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે ઉદયાવલીમાં આવેલા શુભ અશુભ કર્મોનો વિપાક. ઉદયાવલીમાં આવેલા, સત્તાની વાત નથી, ઉદયાવલીમાં આવેલા શુભ અને અશુભ કર્મોનો વિપાક. એ કર્મ પોતાની રીતે ગોઠવાઈ જાય છે, એવી રચના, એવા સંજોગો બધા થાય છે, તો એને કહેવાય પ્રારબ્ધ. તો આ સંજોગો એટલે પ્રાપ્ત સંજોગો. હવે પ્રાપ્ત સંજોગોમાં આને જંપ નથી, સંતોષ નથી, શાંતિ નથી. એને એમ થાય છે કે પ્રાપ્ત સંજોગો છે, આમ ન હોવા જોઈએ, આમ હોવા જોઈએ. તો પ્રાપ્ત સંજોગો એ વર્તમાન ઈચ્છાનું કારણ છે કે ભૂતકાળની ભૂલનું પરિણામ છે? તો પૂર્વે નિબંધન કરેલા કર્મો છે, આ કર્મો અત્યારે બાંધ્યા નથી, તે પૂર્વે બાંધીને આવ્યો છું. ફિલ્મ ઉતરી ગઈ છે, અત્યારે તો તે માત્ર સીડી ચડાવ્યું છે VCRમાં, હવે શું દેખાશે, શું દેખાય? તો જે રોલ ઉતર્યો છે ને એ જ આવે. પછી અંદર ઘોડો દોડતો હોય ને આપણે એમ થાય કે ઘોડાની ગતિ ધીમી થઈ જતા બેઠા બેઠા જઈએ, એટલે પણ ભાઈ ઘોડો ઉતરી ગયા, તારા આવ્યાથી આમ અંદર જે રીલ ફરે છે ને એમાં ગાડી બંધ થવાની હશે ત્યારે જ થશે, અને ઓલો એને પકડવાનો હશે ત્યારે જ પકડશે, ને બે ધોલ મારવાની હશે તો મારશે, ને ઓલો છટકવાનો હશે તો છટકી જશે. પણ અજ્ઞાનમાં રહેલો જીવ ચિત્ર સાથે મોહ બુદ્ધિથી એટલો બધો એકાકાર થઈ ગયો છે કે એને કોઈના પ્રત્યે રાગ થાય છે અને કોઈના પ્રત્યે દ્વેષ થાય છે. એને હીરો પ્રત્યે રાગ આવે છે અને વિલન પ્રત્યે દ્વેષ આવે છે. એટલે કે જે માર માર દીધો અને પકડ બરોબર છે, અને કાંઈ નથી થવાનું, ફિલ્મ ઉતરી જેમ જ દેખાવાની છે, તારી ઈચ્છા પ્રમાણે દ્રશ્ય આવે, એમ આપણી ઈચ્છા પ્રમાણે દ્રશ્ય આવે ન આવે. તે તો 2.5 કલાકની સીડી ચડાવી દીધી છે, હવે 2.5 કલાક સુધી એમાં જે ઉતરું છે ને એ જ આવશે, અને જેવા રંગમાં ઉતરું છે એવા રંગમાં જ. તું નકામો, તારી બધી વાયડાઈ છોડી દે, ડાપણ છોડી દે, બીજા અર્થમાં કહીએ તો બેવકૂફી છોડી દે, અને જે છે એ જોયા કર, તને ગમે તો ભલે અને ન ગમે તો સ્વિચ બંધ કર, બાકી એ ઘોડો અટકવાનો, એની ગાડી બંધ થવાની નથી. એ તો 2.5 કલાકનું પિક્ચર નક્કી થઈ ગયું છે. એમ આપણી જિંદગીનું 70 વર્ષનું 75 વર્ષનું પિક્ચર નક્કી થઈ ગયું છે. એ રીલ ચાલુ જ થઈ ગયું છે, બીજાને દેખાય છે, આપણને જ દેખાતું. આપણું કલર જે મૂવી છે ને એ બીજાને દેખાય છે, બરોબર હાલે છે. મારો દીકરો 5 વર્ષ પહેલા બહુ ચઈગો હતો, ઠીક ઠેકાણે આવી ગયો, બીજા બધું જુએ છે, આપણને દેખાતું નથી કે આ જેવું ઉતરું છે ને એવું જ આવી રહ્યું છે. એટલે આપણે અદલબદલ કર્યા કરીએ છીએ, પણ બીજા હસે છે કે બેવકૂફ છે, એ થવાનું એમ જ થવાનું, મરવાનું બધું મરશે, બધું દુઃખી થઈશ. ભાઈ જ્ઞાની પુરુષ કહે છે કે આ જીવનનું ચક્ર જેમ ચાલે છે એને સ્વીકાર કરી લે. તારે સમાધિ જોઈએ છે, શાંતિ જોઈએ છે, તો વિકલ્પને બંધ કર. વિકલ્પ ક્યારે બંધ થાય? જ્યારે બધું ગમશે, પૂર્ણ કામતા. આઈ એમ હેપી વિથ વોટ આઈ હેવ, આઈ એમ હેપી વિથ વોટ આઈ એમ, હું જે છું એમાં આઈ એમ ક્વાઇટ હેપી, અને મારી પાસે જે છે એ બધું બરોબર છે. કોઈ તમન્ના હવે બીજી રહી નથી. તમન્ના એટલી જ છે કે ભૂતકાળમાં જે ભૂલ કરી છે એ હવે ન થાય. હવે નવી ફિલ્મ ઉતરે નહીં, આપણી ફિલ્મનો જલ્દીમાં જલ્દી અંત આવે. આ ઘણા રીલ ઉતારી નાખ્યા છે, આ બધા રીલ ઉતરવાના છે. ઈચ્છા એવી છે કે હે પ્રભુ એવું કરજે કે આ બધા રીલ સમાપ્ત થઈ જાય, બધા રીલ. અત્યારે બેઠો બેઠો આવતા ભવનું રીલ ઉતારે. અત્યારે જીવ એક ભવનું આયુષ્ય બાંધે, અનંતનું ન બાંધ્યો, એક ભવનું. જ્ઞાની પુરુષનો લક્ષ્ય એવો છે કે જે દેહ ધારણ કર્યો છે હવે દેહ ધારણ કરવો, હવે નથી ફિલ્મ ઉતારવી. આ પ્રારબ્ધની સ્વીકૃતિ, આ પૂર્ણ કામતાનું સ્વરૂપ, આ પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ, આ હરિ કહેતા ઈશ્વર નિયંતા, આ જગતનું, આ સૃષ્ટિ, આ બ્રહ્માંડ એનું જે નિયામક તત્વ જે છે તે વ્યક્તિના પોતાના જીવદ્રવ્યના પોતાના શુભ અશુભ ભાવો અને પૂતગળની રમત, હરિ જ સર્વત્ર સ્પષ્ટ ભાસે છે. આ પૂર્ણ કામતા એટલે શું? હરિજ સર્વત્ર સ્પષ્ટ ભાષે. વેદાંતમાં આને અદ્વૈત કીધું છે. બધે જ હરિ દેખાય છે સચરાચર જગતની અંદર, અણુએ અણુની અંદર એ પરબ્રહ્મ વિલસી રહ્યો છે. આવું જગતનું સ્વરૂપ છે તો જગતની અંદર આપણે બાધા ઉત્પન્ન કેમ કરાય? જગતના સુખમાં આપણે વિક્ષેપ કેમ કરાય? સમજાયું છે. એને જળ અને ચૈતન્યના સૂક્ષ્મ જળ છે એને આ પરમાણુના ભેદ સામાન્ય જીવો ન સમજે તો એણે કહ્યું કે તારે કોઈની હિંસા કરવી, કોઈનો ઘાત કરવો નહીં, આખા જગતને પરમાત્મા રૂપે માનીને એની પૂજા કરવી, કારણ કે આખા જગતની અંદર પરમાત્મા પ્રભુ વિલસી રહ્યો છે. એ ચિત્ત એ ચૈતન્ય તત્વથી આખું બ્રહ્માંડ વિલસી રહ્યું છે. અદ્વૈત જ્ઞાનીઓએ જે રીતે જીવ સમજે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં હરેજ સર્વત્ર સ્પષ્ટ ભાષે છે, અત્યારે કંઈક અસ્પષ્ટ ભાષે છે. શું કામ અસ્પષ્ટ ભાષે છે? કે અત્યારે કંઈક હજી ગમતું નથી. આ નથી ગમતું એ ભાવ જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી સમજી લઉં કે આ બધું અસ્પષ્ટ છે. આપણને એને સમાધિને હજી ઘણું છેટું છે. ધ્યાનમાં તો આપણે ક્યાંય હજી પ્રવેશ કર્યો હજી. કેટલીક વસ્તુ નથી ગમતી તો ધ્યાન ક્યાંથી આવ્યું? અરોડ ધ્યાન કરવા બે એને અમુક વસ્તુ ન ગમે, પાછો કે હું ધ્યાન ન દેવું છું. એલા ધ્યાનને ના ક્યાં ભાઈ? એવા બધા ચારે બાજુ અત્યારે તો શબ્દોના વણઝાર હાલી નીકળે છે, કઈ ખબર પડતી નથી. જ્ઞાનીઓ આવા અનુભવી જન્મ જન્માંતરના યોગીઓ એના શબ્દોમાંથી આવું કંઈ ને કંઈ સત્ય નીતરતું હોય એને પકડવા પ્રયત્ન કરીએ તો આ બધા પરમાર્થ માર્ગના તત્વો અને રહસ્યો સમજાય. અને તત્વ નહીં સમજાય તો બાકીનો બધો બકવાસ છે. શબ્દ તો ઘણા સાંભળ્યા, શબ્દ સાંભળીને જો તત્વ ન પકડાય કે તત્વ શું છે તો શબ્દો સાંભળવાથી કલ્યાણ? શબ્દો તો કેટલી ભાષાના સાંભળ્યા, જેટલી ભાષામાં દેહ ધારણ કર્યો એટલી ભાષામાં શું વળ્યું? કલ્યાણ કેટલું થયું? જેટલા પ્રમાણમાં તત્વ આવિષ્કાર કર્યો તેટલા પ્રમાણમાં. જો તત્વ લક્ષમાં ન આવ્યું હોય તો આવિષ્કાર ક્યાંથી થાય? એનો સ્વીકાર ક્યાંથી થાય? અને તત્વનો સ્વીકાર ન થાય, તથ્યનો આવિષ્કાર ન થાય તો સત્યનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? એટલે કે છે કે જ્યાં હરિજ સર્વત્ર ભાષે છે, અત્યારે કંઈક અસ્પષ્ટ ભાષે છે પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. આ જ્ઞાન દશા સ્પષ્ટ છે એવો અનુભવ. હરિ એટલે કે આ જગતની અંદરના આ જીવો, આ દ્રવ્ય, આ આત્મા જ પરિપૂર્ણ છે પોતાના સુખ દુઃખનો કરતા. સ્પષ્ટ છે અત્યારે અમને કંઈક કંઈક પ્રકારનું અસ્પષ્ટતા છે. એનું કારણ હજી કંઈક ચિત્તની નિરંકુશતા ઓછી છે એટલે. બાકી સ્પષ્ટ છે એવો અનુભવ છે. જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે અને તેનું પરિણામ એમ આવશે કે જેવે રૂપે ઈચ્છીએ છીએ તેવે રૂપે હરિ આવશે એવો ભવિષ્યકાળ ઈશ્વર ઈચ્છાને લીધે લખ્યો છે. આ જ્ઞાની પુરુષાર્થ માં જ્યારે હોય, અનુભૂતિના પુરુષાર્થમાં જ્યારે હોય, ત્યારે જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. જગતનું જીવન બ્રહ્મરસ, જ્ઞાનરસ, આત્માનો જે આ ચૈતન્યનો રસ, એ રસ જ જગતનું જીવન છે. ચૈતન્યને બાદ કરો જગતમાંથી, જગતમાંથી એનું આટલું કમઠાણ, આટલું મંડાણ, અનાદિકાળથી આ જગતમાં કેટલા કેટલો વ્યાપાર વ્યવસાય ચાલ્યા જ કરે છે, કેટલા જગતના ઇન્દ્રિયોનો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયનો અનંતા જીવોનો અનંતા અનંત પૂતગળોનો આ બધામાં એકવાર એક ચૈતન્યને બાદ કરો, હંકેલો થઈ ગયો ને. દુનિયા ગમે તેવી જાગ જમાડ હોય પણ આંખની રોશની ચાલી ગઈ. વાત પૂરી? ગમે તેટલું જાગ જમાડ હોય પણ ક્યાં સુધી? તો કે જોવાની શક્તિ વહી ગઈ. એમાં આખા જગતની અંદર આ જગત રસમય છે, એનો રસ, એ તો આ ચૈતન્યનો રસ છે જીવનો. જો ચૈતન્યનો રસ નથી તો જીવનમાં શું છે? જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અમને હરિની લય જાગી છે એનું કારણ શું? રસનો અનુભવ થયો છે, આત્માનો, ચૈતન્યનો અવિચ્છિન્ન અનુભવ અમે ઈચ્છીએ છીએ. અત્યારે અનુભવ થયો છે, શુદ્ધ સંકેત પ્રગટી ચૂક્યો છે. અને જ્યાં શુદ્ધ સંકેત, જેમાં ભેદન પક્ષ એવી સંકેતની ધારા જ્યારે શુદ્ધ થઈ છે, ત્યારે હવે તો અનુભવ એવો છે હરિ પ્રત્યેની અમારી લય અતિશય થઈ છે. એ પૂર્ણ પદની પ્રાપ્તિ, એ પૂર્ણ પરબ્રહ્મની પ્રાપ્તિ, એ પૂર્ણ સમાધિની પ્રાપ્તિ, એ પૂર્ણ કામતાની પ્રાપ્તિ, પૂર્ણ કામ એવા હરિના સ્વરૂપમાં જ લીનતા, એ જ બ્રહ્મરસની અંદરની પૂર્ણ સમાધિ. એ સિવાય હવે બીજી કોઈ આકાંક્ષા રહી નથી. એને કહે છે બ્રાહ્મી વેદના. બ્રાહ્મી વેદના જાગી છે, બ્રહ્મરસ એની એવી લય લાગે છે. પણ એ ક્યારે લાગે? તો કે છે જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી. જ્યાં સુધી જીવને આત્મતત્વનું ઓળખાણ થયું નથી, સ્વરૂપનો બોધ થયો નથી, પોતાનું અસ્તિત્વ ભાનમાં આવ્યું નથી, જ્યાં સુધી એ ખોટા અસ્તિત્વમાં જ છે ત્યાં સુધી તો આ પ્રકારના સંકલ્પ વિકલ્પની ધારામાં છે, ત્યાં સુધી એના મનપસંદનો વિષય આવે, આમ હોય તો સારું, મને આ પદ મળે તો સારું, મને આ પ્રમોશન મળી જાય તો સારું, આટલા પૈસા મળી જાય તો સારું, આટલી પદવી મળે તો સારું, આટલા સંયોગો અનુકૂળ થઈ જાય તો સારું, આ લક્ષ્ય બહારમાં છે. પણ જ્યારે આત્મદર્શન થાય છે કે મારું સ્વરૂપ આ શરીર નથી, મારું અસ્તિત્વ તે આ દેહ નથી, આ મન વચન કાયાના યોગોથી પર, આ જળથી પર એવો હું ચૈતન્ય સ્વરૂપ, એવું મારું આત્મ સ્વરૂપ છે, તો મને શું મળે તો હું સુખી થાઉં? પદવી તો લૌકિક છે, પદ તો સંસારિક છે, પૈસો તો પાર્થિવ છે, યશ કીર્તિ તો નાશવંત છે, જગત તો આખો સંસાર અનિત્ય છે. હવે સંસારના કયા પદાર્થની કામના કરું કે જેથી હું સુખી થાઉં? હું નિત્ય છું એવું ભાનમાં આવ્યા પછી અનિત્યની કામના શું કરું? હું નિત્ય છું એવું શ્રદ્ધાન થયા પછી હું આત્મા છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય એ મારું સ્વરૂપ છે. શરીર તો ઉત્પન્ન થાય છે, શરીરની વૃદ્ધિ થાય છે, શરીરમાં રોગ અને વ્યાધિ થાય છે, શરીરમાં જરાનું ધામ છે, શરીરમાં હાનિ વૃદ્ધિ થાય છે, શરીરનું મૃત્યુ થાય છે, ક્ષય થાય છે, દેહના પરમાણુઓ ક્ષીણ થાય છે, આયુષ્ય ન ખૂટે તોય શરીરના પરમાણુઓ કામ આપતા, શક્તિહીન બની જાય છે, એ જ હાથ હવે કંઈ કામ કરી શકતો નથી, રોટલાનો બટકો પણ ભાંગી શકતો નથી, એ જ હાથ પાણીનો પ્યાલો ઉપાડી શકતો નથી, પગ એ જ પગ ઉંબરો ઓળંગી શકતો નથી. પગ તો એ જ છે ને, પગ તો એ જ છે ને, હાથ પણ એ જ ને. કેટલા 70 વર્ષ થાય તો એની શક્તિ વધવી જોઈએ કે ઘટવી જોઈએ? કારણ કે રોજ આપણે એને શું આપ્યું છે? વિટામિન, શક્તિ, શિયાળાના અડદિયા, ચેવનપ્રાસ આ બધું ખવડાવ્યું, 40 વર્ષથી ખવડાવ્યું,
તોય શું થયું? તો કે તો આ તો સરખા પડતા નથી, પિયાળો કેમ ઉપડતો નથી, આ ચાનો કપ કેમ ઢોળાઈ જાય છે, આ 60-70 વર્ષે કર્યું શું? દવાના બિલ તો જો, વિટામિનના બિલ જો, બદામ પિસ્તા સાત્વિક ખોરાક તારો એનું લિસ્ટ એનું મેનું તો કર, બધું કરવા છતાં દેહ દેહનો ધર્મ ભજે છે અને દેહનો ધર્મ જરા અને મૃત્યુ છે, અવિનાશી એ નથી વિનાશી છે. મરણ ધર્મ સર્વજીવાહા, સર્વજીવો મરણ ધર્મને આધીન છે. તો આ શરીરનો આ ધર્મ છે, હવે આ હું સંસારની કોઈ પણ પદાર્થનો ધર્મ શું? અનિત્ય, અસરણ, અસાર. સંસારનું સ્વરૂપ શું? અનિત્ય, અસરણ. જીવને સંસારમાં કોઈ પદાર્થ, કોઈ સ્થિતિ, કોઈ પરિસ્થિતિ જીવને મૃત્યુ આવે ત્યારે શરણું આપી શકે ખરું? રોકી શકે ખરું? કોઈ સ્થિતિ, એની સિચ્યુએશન યુ ઇમેજિન, એની સિચ્યુએશન. કોઈ મૃત્યુથી બચાવનાર નથી. તો આ અસરણ છે, આ અસાર છે. આ સંસારમાંથી કંઈ સાર કોઈને ક્યારે કંઈ મળ્યો? અનાદિકાળથી અનંત જન્મ મરણ લઈને સંસાર ભોગવવામાં બાકી નથી રાખી. 14 રાજલોકની અંદરનો સંસાર ભોગવો છે, કઈ ગતિ બાકી રહી 4 ગતિમાંથી? 84 લાખ યોનિમાંથી કઈ યોનિને છોડીને આવ્યા છીએ? 10 દિશામાંથી કઈ દિશા મુક્ત રાખી છે? આ રજડપાટ, આ રખડપાટ, આ ભૂલ ભૂલામણી અંત વગરની કરી છે, શું સાર કાઢો? સંસારના પરિભ્રમણનો, સંસારના ભોગવટાનો, સંસારના ભોગ ઉપભોગનો સાર શું કાઢ્યો? સુખી છીએ, સુખી નથી. કોઈ છોકરો કામ કરતો હોય અને ધંધાની અંદર કે હું મહેનત કરું છું, આમ છે તેમ છે, પછી આપણે કંઈ 5 વર્ષ ત્યાં તારો હિસાબ જો, તે શું કર્યું આમાં? એટલે કહી છે કે હવે તું લાઈન બદલ, કંઈક વિચાર, આમાં ડૂકી જઈશ તું. બીજાને ઉપદેશ દેવો કેવી મજા આવે! શું તારી પ્રગતિ, શું તે કર્યું? હતું એ તો બધું ગુમાવ્યું. સામાન્ય સંજોગોમાં બેંકમાં મૂક્યું હોય તો 10% દરે વૃદ્ધિ થાય, આમાં તારે શું મળ્યું? હિસાબ કર, સર્વૈયા કાઢ, ફલાણું કર, ઢીકણું કર. આપણને કોઈ પૂછનાર નથી કે કેટલા વરો અને કેટલા ભવ સંસારમાં કાઢ્યા, શું સાર કાઢ્યો? અને બીજા શબ્દમાં કહીએ તો શું કાંદા કાઢ્યા? કાંદા તો મોંઘા છે, વાત ન કરાય. શું સાર કાઢ્યો? અસાર એવો સંસાર છે, અનિત્ય એવું સંસારનું સ્વરૂપ છે, અશરણ એવું સંસારનો ભાવ છે. એમાંથી કંઈ મળે એમ નથી. તો મારું સુખ મારા ચૈતન્યની પ્રાપ્તિમાં છે, મારા સ્વભાવની પ્રાપ્તિમાં છે. સ્વભાવના સુખમાં છે, પદાર્થના સુખમાં નથી. સ્વની પ્રાપ્તિ થયા વિના પરની પ્રાપ્તિથી કોઈ સુખી થાય ખરું? સીધો હિસાબ, સ્વની પ્રાપ્તિ વિના પરની પ્રાપ્તિથી કોઈ સુખી થાય ખરું? પોતાના છોકરાએ પોતાનું ગાંઠે નહીં તો પારકાના છોકરા ત્યાં સુખી થવાનો છે એમ? એવું બાપ પણ મળવાનું છે ભાઈ? પારકા એ પારકા, વાત મૂકી દે. આખો સંસાર પારકો છે એમ સમજ આવે? આખો સંસાર પારકો છે, આખું જગત પારકું છે, આવી પ્રતીતિ આવે. કેની અપેક્ષાએ? સ્વની અપેક્ષાએ. જોજો, પાછા શરીરની અપેક્ષાએ ગણતા નહીં, પાછા વળી ગણિત ખોટું કરી નાખશો, વળી દુઃખી થશો. બધા પારકા છે, જાઓ તમારે કઈ પ્રતોડ થાળી કોણ પીરસશે? 12:30 વાગે જમવાનું કોણ દેશે? તમે બધા પારકા છો, બધા આમ છો તેમ છો, આવું બધું બોલવું નહીં, બપડાટ ન કરવો કોઈ દી. શાંતિથી વિચારવું, આત્માની અપેક્ષાએ વિચારવું, પોતાનું એક સાચું સ્વરૂપ છે એ અપેક્ષાએ વિચારવું, અને પોતાનું એક આભાસી સ્વરૂપ છે એ અપેક્ષાએ વિચારવું. જગત આભાસી સ્વરૂપ જુએ છે, જગત સાથેનો વ્યવહાર આ આભાસી સ્વરૂપથી ચાલશે. ડોક્ટરને કહેવાશે કે મને જરા કાંઈ તબિયતમાં નરમ થયું છે, ડોક્ટર એમ કહેશે અનિત્ય જ છે, અરે પણ કાકા તો તારે ત્યાં વસ્તુ કામું. અપેક્ષા ભેદે વસ્તુનો વિચાર કરવો. જૈન દર્શન સ્વાદવાદમાં માને છે. સ્વાદવાદ આ દ્વૈતવાદ છે, જડ અને ચેતનની ભિન્નતાને સમજવાની. હું આત્મા છું પણ આ શરીર આત્મા છે, બસ આ દ્વૈતવાદ. સૂક્ષ્મતા એ ભેદ, આ સૂક્ષ્મતા એ ભેદને સમજવાનો આ જૈન દર્શન કે છે કે તું જડ અને ચેતનનો વિવેક કરીને ચાલ. જે રસ જગતનું જીવન છે, જુઓ હવે આખા જીવનનો રસ શેમાં છે? સ્વરૂપ, આત્મા, એનું જ્ઞાન, એનું ચૈતન્ય. ગમે ત્યારે સંસારમાં આટલા જન્મ મરણ કર્યા પણ જ્યારે મજા આવી છે ત્યારે ચૈતન્યને કારણે આવી છે કે જડને કારણે આવી છે? આ મજાનો અનુભવ કરનાર કોણ? મજાનું વેદન કરનાર કોણ? સરસ મજાનું આહાહા, શું સ્વીટ હતી કાલે જમવા ગયા હતા રિસેપ્શનમાં, અને મજા આવી જાય એવી હતી. બે ચાર આઈટમ વાનગી હતી, ટેસ આવી ગયો. ટેસ કોને આવ્યો ભાઈ? ચેતન થકી આવ્યો કે જડ થકી આવ્યો? કેના થકી મજા, કેના થકી આવી? ચેતન થકી આવી ને કે જડ થકી આવી? અરે સમજીએ, જરાક વિવેક કરીએ કે જળ થકી ક્યારે આ જીવની મજા નથી આવી? જે રસ જગતનું જીવન છે, ચૈતન્યનો રસ છે, જ્ઞાનનો રસ છે, એ આત્માનો રસ છે, વેદન છે, એ ગુણ એનામાં છે, સુખ એનામાં છે, એને મજા કરી. હાર્ટ ફેલ થઈ જાય અને પછી કે ઓલો અંજીર પાક લાવો ને ભાઈને બહુ ભાવતો હતો, જરા કે કાદો કોળિયો મોઢામાં મૂકો ને પછી લેજો, હમણાં રામ બોલોની ઉતાવળ કરવાની જરૂર નથી. જરાક એને અંજીર પાક દઈ દો, જરાક રસગુલ્લો એકાદું મોઢામાં દો. ખાઈ તો ખરો બિચારો, કેટલા 70 વર્ષથી આની અંદર એનો ઘણો જીવ હતો, રહી જશે. એ જીવ રહી જાય તો એ અંજીર પાક નીચે જવાનો છે? એ રસગુલ્લો જાય ખરું તો દેહ ભોગવે. મીઠાશ કોની હતી? એ તો કે છે મને બહુ મજા આવતી હતી. એ મજા કોને આવતી હતી? એ ભાઈ મજા લેનાર જ વયો ગયો. આ તો શરીર પડ્યું છે, આ જીભ, આ ગળોફું, આ દાંત, આ હોઠ, આ કઈ કરતા નથી, આને કઈ મજા નથી, આ તો જળ છે. એ જળને તમે ગુલાબ જાંબુ આપો તો ભલે ને અંજીર પાક આપો તો ભલે, હવે આને કઈ એની અનુભૂતિ થવાની નથી. તો આની, એ તો મને કહેતો તો બહુ મજા આવે છે. તો મજા લેનાર જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. જ્ઞાનીઓને જ્યારે આ આત્મા આખા જગતની અંદરનો રસ હોય તો ચૈતન્યનો રસ છે. આ જ જગતનું જીવન છે. જગત ચૈતન્યને કારણે જ વિલસી રહ્યું છે અને એકવાર જગતમાંથી ચૈતન્ય દ્રવ્ય અદૃશ્ય થઈ જાય તો ફરી સમજી લઈ. આ જગતમાંથી 6 દ્રવ્યોનું આ જગત, એમાં એક ચૈતન્ય દ્રવ્ય અદ્રશ્ય થઈ જાય તો બગીચો કેનાથી શોભે છે? તો આપણે કે ફળ, ફૂલ, છોડ, ઝાડ, પુષ્પ, પરાગ, પરિમલ, આ બધામાં કેન્દ્રમાં કોણ? ચૈતન્ય. અને કોઈ એવો તાપ પડે, કોઈ એવો અગ્નિ આવે, કોઈ એવો દાવાનળ આવે અને આખો બગીચો બળીને ખાક થાય, બધા ઝાડ એમને પડ્યા હોય, ફૂલ એમને પડ્યા હોય, છોડ એમને પડ્યા હોય, ફર્સ્ટ ક્લાસ હોય, પણ શું લાગે? સ્મશાન વત. શું નથી ત્યાં? ચૈતન્ય નથી. ચૈતન્ય એકે ઝાડવું જીવતું નથી. છોડ છે પણ એકે છોડ જીવતો નથી, એકે ફૂલ જીવતું નથી. આ ચૈતન્ય નથી ત્યાં જીવનનો કોઈ રસ નથી. આ મજા આખી ચૈતન્યની છે. તો જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી જ્ઞાનીઓ આ રસનો અનુભવ કરે છે કે મારું જીવન એનો રસ શું છે. તો આપણને લાગે છે કે મારા જીવનનો રસ લાડવા છે, દૂધપાક છે, બાસુંદી છે, ફલાણું છે, ઢીકણું છે, પૂછડું છે. અરે મૂર્ખ, તારા જીવનનો રસ તો તારું ચૈતન્ય છે. આ જેટલું જાગૃત, આ જેટલું સૂક્ષ્મ, આ જેટલું તેજસ્વી, આ જેટલું વિકસિત, એટલા પ્રમાણમાં તને આ જગતમાંથી આનંદ આવશે. બાકી જગતમાં ગમે તે હોય પણ તારું ચૈતન્ય મૂઢ હોય તો. મૂઢ માણસો હોય છે ને, સ્વાદની પણ ભાન પડે નહીં. તો એનું ચૈતન્ય મૂઢ હોય તો એને જગતમાં કોઈ રસ, કોઈ પ્રવૃત્તિ, એને સારામાં સારું ટીવી ઉપર ફિલ્મ દેખાડો તો શું થાય? કાંઈ નહીં. સારા કપડાં પહેરાવો તો કાંઈ ન થાય. એને સુગંધી ફૂલ લાવીને દીધા હોય તો કાંઈ ન થાય. કારણ કે એ જે રસ છે જગતનો, જીવનો, એના ચૈતન્યના વિકાસ ઉપર છે. આત્માના ચૈતન્યનો વિકાસ થયો નહીં તો જગતના રસ, ગમે તેટલું જગત જુદી જુદી રીતે ખીલી રહ્યું, આને શું લેવા દેવા? મૂઢ જીવને શું? કોમામાં પડ્યો હોય તો આત્મા છે કે નહીં ત્યાં? છે. અને હવે દૂધ પણ કેવી રીતે પાવું પડે? નળીથી. સમજી લે, જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થયા પછી જ્ઞાની પોતે જ પોતાના જીવન રસનો અનુભવ કરે છે. આ બ્રહ્મ રસ છે. આ જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવો બ્રહ્મ રસ છે. એ બ્રહ્મ રસને કારણે જ આ જગતના નવ રસ છે. આ સળ રસનું ભોજન, આ જો બ્રહ્મ રસ ન હોય તો સળ રસનું ભોજન શુષ્ક છે. ખૂબ સમજી લઈએ, જે રસ જગતનું જીવન છે તે રસનો અનુભવ થવા પછી, એકવાર અનુભવ થયો, હરિ પ્રત્યે અતિશય લય લાગે છે. હવે એમ થાય છે કે આત્માને પૂર્ણ વિકસિત બનાવીએ, આ આત્માને પરમાત્મા બનાવીએ, આની બધી જ મલિનતાને દૂર કરીએ. અને જરાક અનુભવ થવાથી અદ્ભુત દિવ્ય રસની અનુભૂતિ થઈ, અદ્ભુત શાંતિ અને સમાધિની અનુભૂતિ થઈ, તો આ આત્માની બધી જ મલિનતા દૂર કરી નાખીએ તો પૂર્ણ પદની પ્રાપ્તિ, સુખધામ, અનંત સંત નહીં, ઓહો, અનંત રસ, અવ્યાબાધ સુખનું ધામ, એવું આ ચૈતન્ય એકવાર અનુભવ થાય તો હરિ ઈચ્છા પ્રત્યેની લય જાગે. પણ એકવાર અનુભવ થયો નથી તો અનુભવ થવા માટેનો સન્મુખ થાય આ જીવ. જ્ઞાનીઓ કહે છે કે ભલે અનુભવ થયો નથી, સાહેબ તમને તો અનુભવ થયો એટલે તમે પૂર્ણ સુખની અંદર રચ્યા પચ્યા રહ્યા, અહીંયા તો હજી કાંઈ અનુભવ જ થતો નથી, હજી દાળ શાકને અથાણામાંથી જ અમે ઊંચા આવ્યા, આમાં અનુભવ ક્યાંથી થાય? હજી અમે તો અહીંયા જગતના પર પદાર્થ અને સ્થૂળ રસની અંદર જ ગળાડૂબ છીએ, એમાં બ્રહ્મરસની ક્યાં વાત કરવી? આ સ્વાધ્યાય, આ ભક્તિ, આ યોગનિષ્ઠ પુરુષોના વાક્યો, આ બ્રહ્મ સ્વરૂપ પુરુષોના વાક્યો, આ સત્સમાગમ, એ આપણને બ્રહ્મરસની અનુભૂતિ કરવા ભણી દોરી જાય છે. અંદરથી જિજ્ઞાસા જગાડે છે, પોતાના અસ્તિત્વનું શું છે, એનું સ્વરૂપ કેવું છે, આવી એક કુતૂહલ વૃત્તિ જગાડે છે. અને જીવનો પરમાર્થ માર્ગમાં, અધ્યાત્મ માર્ગની અંદર પોતે પોતાની જાતને ઓળખે, પોતાને પોતાના સ્વરૂપનો બોધ થાય, એવા અદ્ભુત માર્ગની અંદર એનો પ્રવેશ થાય છે. અનાદિકાળથી રખડપાટ અને રજડપાટમાં ક્યારેય પોતે પોતા વિશે વિચાર કરી શક્યો નથી. એણે વિચાર તો અનંત કર્યા છે પણ પર પદાર્થ અને પર સંબંધી, પર સંયોગો તરફ જ વિચાર કર્યા છે. ક્યારે એણે સ્વભણી દ્રષ્ટિ લગાવી નથી. એકવાર જો લગાવી દે અને અનુભૂતિ થઈ જાય, એ ઝંખનામાં અને ઝંખનામાં, એ જિજ્ઞાસા અને જિજ્ઞાસામાં જો અનુભૂતિ થઈ જાય તો કે છે હરિ પ્રત્યે અતિશય લય લાગશે. અને એનું પરિણામ એ આવશે, હરિ પ્રત્યે અતિશય લય લાગશે, પરિણામ શું આવશે? આ કૃપાળુ દેવતા ડંકાની ચોટ ઉપર કહે છે કે જ્યાં જેવે રૂપે ઈચ્છીએ છીએ તેવે રૂપે શ્રી હરિ આવશે, એવો ભવિષ્યકાળ ઈશ્વર ઈચ્છાને લીધે લખી રાખ્યો છે. અમે જેમ ઈચ્છીએ છીએ એમ જ હરિ ત્યાં આવશે. અમે અમારું પ્રારબ્ધ ઘડશું, અમારો સંસાર, અમારું સ્વરૂપ અમે ઈચ્છીએ એ પ્રકારનું થશે, પૂર્ણ કામતાનું સ્વરૂપ થશે, હરિ એ રૂપે આવશે, જેમ અમે ઈચ્છીએ તેમ. હવે અહીંયા ઈચ્છા આવી, અત્યાર સુધી ઈચ્છાનું સ્વરૂપ લૌકિક હતું, અત્યાર સુધી ઈચ્છાનું સ્વરૂપ સાંસારિક હતું, હવે જુઓ જ્ઞાની કહે છે અમે ઈચ્છું એમ થશે. ઈચ્છા ક્યાંથી આવી? આત્માના સ્વરૂપમાંથી આવેલી ઈચ્છા. અને એ આત્માના સ્વરૂપની ઈચ્છામાં આ પરમાર્થ માર્ગની ઈચ્છાને જિજ્ઞાસા કહેવાય છે. અને એનું જોર એટલું છે કે છે કે અમે જ એવી પૂર્ણતા જેવે રૂપે ઈચ્છીએ તેવે રૂપે, ઇન વોટ ફોર્મ વી મીન્સ, એ જ ફોર્મની અંદર હરિ આવીને ઉભા રહેશે. એવો ભવિષ્યકાળ ઈશ્વર ઈચ્છાને લીધે રાખ્યો છે. અમે આ પ્રકારની અંદર અનુભવ થયો છે. હવે એની ઈચ્છા છે, પ્રારબ્ધની છે. ખૂબ વિચારીએ જ્ઞાની પુરુષના વાક્યો, સામાન્ય રીતે લાગે પણ એના ભાવાર્થ, એના ગૂઢાર્થ, એનો આશય, એનો બોધ એ પકડવા પ્રયત્ન કરીએ. અને ખૂબ વિચારણા માગી લઈએ છે, ખૂબ ચિંતન માગી લઈએ છે, ખૂબ મનન માગી લઈએ છે. સ્વાધ્યાયની ઇતિશ્રીથી વાત પૂરી થતી નથી, પણ મનન ચિંતન, અને એ ચિંતનમાં જો ક્યાંય સત્યની ઉપલબ્ધિ થાય તો એની આરાધના કરવી પડે છે, એની સાધના કરવી પડે છે. કે જેવી આ જ્ઞાની પુરુષોને પણ મળ્યા પછી એ ચિત્તની કેવી સાધના કરે છે, આવી સાધના કરવી પડે. પણ ઈચ્છા યોગ ઉત્પન્ન થાય તો સામર્થ્ય યોગ આવશે, પણ ઈચ્છા યોગની ઉત્પત્તિ નહીં થાય તો સામર્થ્ય યોગની પ્રાપ્તિ થશે નહીં. માટે ઈચ્છા યોગની ઉત્પત્તિ થાય, સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો.